આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુવાસે આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક કથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષા સુધા તો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌધરે. બર્મિંગહામમાં થોડાક યુવકો ભેગા મળીને અઠવાડિક સત્સંગ સભા ચાલુ કરીને હા હા ગડતલ કરી રહ્યા છે. સ્વામીશ્રીને પ્રાર્થના કરી અને સ્વામીશ્રી આજે અહીંયા પધારે છે. છ દિવસ પછી ગુરુ પૂર્ણિમાનો મંગલકારી દિવસ ઇન્ડિયન કેલેન્ડર પ્રમાણે આવી રહ્યો છે. એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે સૌ અહીંયા આવ્યા છીએ અને સ્વામીશ્રી પણ છેક ઇન્ડિયાથી આવીને આપણને સૌને દર્શનનો, સમાગમનો અને આશીર્વાદનો લાભ આપશે. નવા બધા યુવકો હોય, અહીંયા બ્રિટનમાં બોર્ન થયા હોય, એ બધાને સંકલ્પ ઉઠે, વાય શુડ વી ગો ટુ ધ સત્સંગ, વાય વી શુડ ગો ટુ ધ સેન્ટ, વાય ટુ સેલિબ્રેટ ધીસ ગુરુ પૂર્ણિમા, એવા અનેક પ્રકારના પ્રશ્નો ઉઠે. પણ એની પાછળ આપણને સૌને ખબર છે ક્યાં સ્કૂલ છે. તો ઇન્ટરનેટ પર કેટલી બધી ઇન્ફોર્મેશન છે તો ભણી ના લેવાય, બુક્સમાં કેટલી બધી ઇન્ફોર્મેશન છે જે એકેડેમિક પ્રોગ્રામ આપણે લઈએ છીએ જે તે સબ્જેક્ટના, એ સબ્જેક્ટની થાઉઝન્ડ્સ ઓફ બુક્સ છે તો એ બુક્સમાંથી આપણે ના શીખી શકીએ. પણ ટીચર શીખવાડે એ જેટલું ઇઝી પડે, એ જેટલું આપણને એક્સેપ્ટ થાય, એ જેટલું અંદરથી સમજાઈ જાય અને એ જેટલું યાદ રહે એટલું કોઈ વસ્તુ ના થાય. એટલા માટે ટીચરની જરૂર પડે. અને જો ટીચર એક એકેડેમિક પ્રોગ્રામ કે આ સબ્જેક્ટ શીખવા માટે જો આપણને ટીચર્સની જરૂર પડતી હોય તો લાઈફની અંદર તો ઘણું બધું શીખવાનું છે. ઘણી બધી વસ્તુ આપણા જીવનની અંદર એપ્લાય કરવાની છે તો એના માટે તો ગુરુ જોઈએ જ. સ્વામીશ્રી જેવા પુરુષ અહીં પધારે છે તો ગુરુપ્રસાદ સ્વામીજીએ ઘણી બધી વાતો કરી અડધો કલાક સુધી, કે પુરુષ કેવા છે, શેના માટે આવે છે એનો આપણે થોડો ઘણો વિચાર કરીએ તો આપણને ખબર પડે. 80 વર્ષની ઉંમરે છેક ઇન્ડિયાથી અહીંયા આવવું એટલે સામાન્ય વસ્તુ નથી. અને એવું નથી કે અહીંયા એકલા આવશે. સ્વામી જ્યુરિક પધાર્યા 11 તારીખે, 12 તારીખે બર્લિન પધાર્યા, પછી પેરિસ પધાર્યા, પછી લંડનમાં પધાર્યા, પછી સાઉથ લંડનમાં 2 દિવસ પ્રોગ્રામ થયો, પછી વચ્ચે અનુપમ મિશનનો એક પ્રોગ્રામ થયો, શુક્રવારે વેમ્બલીમાં એક પ્રોગ્રામ થયો, ત્યાર પછી નનીટનમાં એક પ્રોગ્રામ થયો, ત્યાર પછી ગઈકાલે લેસ્ટરમાં એક પ્રોગ્રામ થયો, આજે અહીંયા છે, આવતીકાલે પાછા સ્વામીજી વેમ્બલી હેરો બાજુ જશે. તો વિચાર કરીએ કે દરરોજ ગામ બદલાય, દરરોજ આટલું ટ્રાવેલિંગ કરવાનું, અને આમ સ્વામીજીની ઉંમર 80 વર્ષની છે. પણ એ જો વસ્તુ આપણને ખબર પડે કે કેવા પુરુષ છે અને શેના માટે દાખલો કરે છે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં એક જણ 32 કિલોમીટર ચાલીને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા ગયો. એને એમ હતું કે હું આટલે બધે દૂરથી ચાલીને જઉં છું, ભગવાન સ્વામિનારાયણ મારું સ્વાગત કરશે, મને બધાની વચ્ચે બોલાવશે, હાર પહેરાવવાનું કહેશે, બધાની વચ્ચે મને એપ્રિશિએટ કરશે કે આ વ્યક્તિ 32 કિલોમીટરથી ચાલીને આવી છે. હવે જમાનો જ ચાલવાનો હતો, ત્યારે ક્યાં ટ્રાન્સપોર્ટેશન હતું? ત્યારે ક્યાં રોડ્સ હતા? ત્યારે ક્યાં બસ સીસ ને કશું જ હતું, ચાલવાનું જ હતું. છતાં એની પોતાની કોન્શિયસ હતી કે હું ચાલીને જઈ રહ્યો છું સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે. એ પોતે સભામાં આવે છે, સ્વામિનારાયણ ભગવાન આવી રીતે સભામાં બિરાજમાન હશે, નાનકડી સભા. પણ ન સ્વામિનારાયણ ભગવાને એને બોલાવ્યો, ન એને વખાણ કર્યા કે આ માણસ ચાલીને આવ્યો છે આમ તેમ, એની પર ધ્યાન નહીં આપ્યું. ભગવાન સ્વામિનારાયણ એની જે વાત કરતા હતા, કર્યા કરતા હતા, પેલાને વિચાર આવવા માંડ્યો કે યાર આ તો મારું કાંઈ નહીં, હું આટલો બધો ચાલીને આવ્યો તો. પછી એને વિચાર થતા 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 એનું માઇન્ડ નેગેટિવ થઈ ગયું. નેગેટિવ વિચાર કરતાં કરતાં એને એવો વિચાર આવ્યો કે આ સ્વામિનારાયણ ભગવાનને કાંઈ ખબર લાગતી નથી કે હું કેટલે બધેથી ચાલીને આવ્યો. પછી વિચાર આવ્યો કે સારા માણસ બી નથી કે મને વખાણતા નથી. પછી એવો વિચાર આવ્યો ભગવાન તો નથી જ, એને ખબર હોય તો મને ના બોલાવે. આ આપણી માણસ સ્થિતિ છે, આપણે સભામાં આવ્યા હોય તો આપણને તરત વિચાર આવે કે મને કેમ પ્રાધાન્ય ના આપ્યું, મારા તરફ કેમ કોઈ ધ્યાન નહીં આપ્યું. સ્વામિનારાયણ ભગવાન એને વિચાર આવી ગયો કે ના બસ હવે જતું રહેવું છે, મારે દર્શન નથી કરવા, મારે સભા નથી ભરવી, મારે બેટર આઈ હેવ ટુ ગો. એવો વિચાર આવ્યો એટલે સ્વામિનારાયણ ભગવાને ઊભો થવા જતો હતો કે સાંભળો એક વાત કરીએ, બે મિનિટની વાત છે એમ કરીને શરૂ કર્યું. સ્વામીજી પણ હમણાં કરશે છેલ્લી વાત, આપણી ધીરજ પૂરી થયા પછી કે બે મિનિટ. એ જુએ આમ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રીમાં આમ આમ જુએ, હજુ ધીરજ બચી છે તો હજુ 5 મિનિટ લઈએ. કારણ કે અત્યારે ધીરજ જો આપણે નહીં વધારીએ તો અક્ષરધામમાં ધીરજ કોણ વધારી આપવાનું છે? જે ભગવાન અને સંતના દર્શનની સામે આપણને દર્શન કરવાનું મળે છે એનો આપણને મહિમા ના હોય તો એ વસ્તુની ખબર ના પડે. પણ એ વાતને આપણે સાઈડ પર રાખીએ. સ્વામિનારાયણ ભગવાન કે એક વાત કરું, સાંભળો બધા બેસો. પેલો બેસી ગયો એટલે એને મુક્તાનંદ સ્વામીને કીધું, મુક્તાનંદ સ્વામી અમે કેવા છીએ, ક્યાં રહીએ છીએ, ક્યાંના રહેવાસી છીએ, એની વાત કરો. મુક્તાનંદ સ્વામીજીએ ભગવાનનું અક્ષરધામ એનું શાસ્ત્રોક્ત રીતે આખું મહિમાનું દર્શન કરાવ્યું કે આવડું તમારું અક્ષરધામ છે, કરોડો સૂર્યનો પ્રકાશ છે છતાં શીતળ શાંત છે, એની અંદર મધ્ય એક દિવ્ય સિંહાસન છે, એની ઉપર મહારાજ આપ બિરાજો છો અને આપ અતિશય દિવ્ય અને પ્રકાશયુક્ત છો એનું વર્ણન કર્યું. પછી મહારાજે કહ્યું કેટલું દૂર થાય? ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ એ તો માપી ના શકાય. અત્યારે આપણું ઇન્ડિયાનું પેલું રોકેટ જવાનું છે મંગળ ઉપર, એનું ડિસ્ટન્સ કેટલું છે? 32 કરોડ કિલોમીટર. 32 કરોડ કિલોમીટર. અને એટલું બધું કરીને પહોંચ્યા પછી પાછો નંબર તો 4th છે આપણો ઇન્ડિયાનો, 14મી તારીખે પહોંચવાનું છે. 32 કરોડ કિલોમીટર દૂર મંગળ છે. તો અક્ષરધામ તો કેટલું દૂર હશે? પેલા મુક્તાનંદ સ્વામી કે લાંબી વાત સમજાવાય નહીં, પણ 1,00,000 મણ લોડાનો ગોળો હોય અને એ અક્ષરધામમાંથી છૂટો મૂક્યો હોય તો હવાથી ઘસાય. 80 વર્ષ પહેલાનું પ્લેન ઘસેલું જોવા મળ્યું છે અત્યારે. રતન ટાટાનું જે પ્લેન છે એનું ઓરિજિનલ બનાવેલું 75 વર્ષ 80 વર્ષ પહેલાનું, એ હજુ ચાલે છે અને ફ્લાઇંગ કન્ડિશનમાં છે. અને એને પોતે ઉડાડ્યું તો હમણાં 5 વર્ષ પહેલાં અને અત્યારે ચાલે છે તો એ ઘસાયું નથી. આ રોકેટ 32 કરોડ કિલોમીટર જશે અને એની ઉપર ઇન્ડિયાનો પેલો ફ્લેગ ને મોનોગ્રામ છે અને એ બી ઘસાતો નથી. તો એ 1,00,000 મણ લોડાનો ગોળો ઘસાતો તો હશે જ થોડું ઘણું. તો ભાઈ ઘસાતો ધરતી પર આવે ત્યારે રજકણ જેવડો થઈ જાય એટલું અક્ષરધામ દૂર છે. પછી આ વાતને થંભાવીને ભગવાન સ્વામિનારાયણ ધીરે રહીને કે અમે આટલે દૂરથી આવ્યા, અમારે નથી ખાવાનું જોઈતું, નથી પીવાનું જોઈતું, નથી તમારા પાઉન્ડ જોઈતા, નથી અમને એરકન્ડિશન જોઈતું, નથી તમારું કોઈ કમ્ફર્ટ જોઈતું, નથી અમને તમારી ગાડી નથી જોઈતી, અમારે કાંઈ નથી જોઈતું, અને છતાંય તમારા રૂડું કરવા માટે સારું કરવા માટે છેક અક્ષરધામથી અમે આવ્યા છીએ, અને છતાંય ક્યાંય અપેક્ષા નથી રાખતા. અને કોઈક તો એવો હોય કે જે 32 કિલોમીટર જેવું ચાલીને આવ્યો હોય અને અપેક્ષા રાખતો હોય. પેલો તો ઉભો થઈને સીધો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પડી ગયો. એને થયું મહારાજ મિસ્ટેક ભૂલ થઈ ગઈ, દયાળુ મને મારું જ જાણવાનું હતું. એમ આપણે વિચારીએ કે 81 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ આપણને મળવા આવે તો કેટલે દૂરથી આવે છે, કેવી તબિયતમાં આવે છે. અને એવું નથી કે સ્વામીજી કમ્પ્લીટ પેલું છે શરીર, બાર બાર તો સર્જરી થઈ ચૂકી છે. જે વ્યક્તિના શરીરમાં મેજર સર્જરી થઈ હોય એ વ્યક્તિનું શરીર કેટલું કોથળા જેવું થઈ ગયું હોય. અને સ્વામીજી કેટલા બધા પ્રાણાયામ કરે, યોગા કરે, વોકિંગ કરે, એક્સરસાઇઝ કરે, કેટલું કરે, પણ એ ભક્તોને સુખ આપવા માટે, દાખલો કરવા માટે, સુખી કરવા માટે આટલો બધો દાખલો કરે. કહેવાનો મતલબ એ કે ગુરુ પૂર્ણિમાનો મંગલકારી દિવસ આપણે ઉજવવા માટે આવ્યા છીએ, તો એ ગુરુના ચરણે આપણે કશુંક આપવું જોઈએ. તો સ્વામીજી તો એવું નથી કહેતા કે મને પાઉન્ડ આપો, મને ડોલર આપો, મને વસ્તુ આપો, મને પદાર્થ આપો, પણ ગુરુ પૂર્ણિમાને દિવસે કંઈક વસ્તુ તો આપવાની હોય, એને સાચી ગુરુ પૂર્ણિમા કહેવાય. તો આપણે બધાને પ્રસંગની ખબર હશે કે ગુરુદ્રોણ એન્શિયન્ટ ટાઈમની વાત છે. એ પોતે બાણ વિદ્યા શીખવાડતો હોય છે, આર્ટ ઓફ એરો. અને એ જમાનામાં અર્જુન વગેરેને બાણ વિદ્યા શીખવાડતો હતો, એટલામાં એક કૂતરું ભસતું હતું. પણ કૂતરું તો એક ગાઢી ઝાડી હતી, મીન્સ ડેન્સ, એક જંગલ હતું, ડેન્સ એકદમ, કે જ્યાં બીજી બાજુ ના દેખાય. પણ કૂતરાનો અવાજ જે આવતો હતો એમાં પેલા લોકોનું કોન્સન્ટ્રેશન નહોતું રહેતું, એટલે કૂતરું એકદમ ભસતું હતું. એટલે દ્રોણ વિચાર કરે છે કે આ સાલું ડિસ્ટર્બ કરે છે, એનો કંઈક રસ્તો કરવો જોઈએ. એટલામાં કૂતરું ભસતું ભસતું આવું આવું કરતું બંધ થઈ ગયું એકદમ. એટલે દ્રોણને ખબર પડી કે સમથિંગ ઇઝ ધેર, કૂતરું બંધ થવું ના જોઈએ. એટલે ઝાડીની પાસે જઈને જોયું તો કૂતરાના મોઢામાં કોઈએ બાણ એવી રીતે મારેલું કે એક બાણમાંથી ઘણા બધા એરો થઈ અને એના મોઢામાં એવી રીતે ગોઠવાઈ ગયા કે ન એને લોહી નીકળ્યું અને ન એ ભસી શક્યું. કેવી આર્ટ હતી ઇન્ડિયામાં, બાણ એક બાણ છોડ્યું એમાં એટલા બધા બાણ થયા કે એ બધા એરો એના મોઢામાં એવી રીતે ગોઠવાઈ ગયા કે એનું મોઢું ખોલી જ ના શકે, એવું બોલતું જ બંધ થઈ ગયું અને લોહી પણ ના નીકળ્યું. ત્યારે દ્રોણે વિચાર કર્યો કે આ બાણ વિદ્યા ખાલી મને એકલાને આ વર્લ્ડમાં આવડે છે, કારણ કે મારી મોનોપોલી છે, બીજા કોઈને આવડતી નથી. તો એ શીખ્યું કોણ અને ક્યાંથી માર્યું હશે? એટલે જે બાણ જે દિશામાંથી આવ્યું હતું એ દિશામાં ગુરુ દ્રોણ બધા શિષ્યો લઈને ગયા. શિષ્યો લઈને ગયા તો પેલો એકલવ્ય એકલો એકલો બાણ વિદ્યા શીખતો હતો. એટલે આ બાજુ ક્લાસીસ ચાલતા હતા, ઓલી બાજુ બીજા ક્લાસીસ ચાલતા હતા. આ બાજુ વિથ ટીચર ચાલતા હતા, ત્યાં વિધાઉટ ટીચર ચાલતું હતું. એટલે એને કીધું, બેટા તું કોણ છે? તો કે મારું નામ એકલવ્ય છે, એ ઓળખતા હતા. હવે બન્યું તું એવું કે એકલવ્ય ગુરુ દ્રોણ પાસે એ વસ્તુ શીખવા ગયો હતો, પણ ગુરુ દ્રોણે વિચાર કર્યો કે આ બહુ પાવરફુલ સ્ટુડન્ટ છે અને એ જો બધું શીખી જશે તો આ અર્જુનનો મારા દીકરાનો ચાન્સ નહીં લાગે. એટલે એને કહ્યું કે ભાઈ હું આવા લોકોને નથી શીખવાડતો, તું બેકવર્ડ કોમ્યુનિટીનો છું, એટલે હું ખાલી ક્ષત્રિયોને શીખવાડું છું, બીજાને નહીં. એમ કરીને એને શીખવાડવાનું બંધ કર્યું હતું. એટલે એ એકલવ્યને કીધું કે બેટા તું આ બાણ વિદ્યા શીખી ક્યાંથી લાવ્યો? એ તો પહેલાં પગમાં પડી ગયો હતો. તો કે ગુરુદેવ આપે જ મને શીખવાડ્યું છે. અરે ભાઈ મેં તો તને શીખવાડ્યું નથી, મેં તને એડમિશન જ નથી આપ્યું મારી કોલેજમાં, મેં તો તને ના પાડી હતી, તું ક્યાંથી શીખી લાવ્યો? ત્યારે એને બાજુમાં ગુરુ દ્રોણની માટીની મૂર્તિ બતાવીને કીધું કે આ મૂર્તિ કોની છે? ગુરુદેવ કે મારી. આ મૂર્તિને અંદર હું માનું છું કે તમે મારા સાચા ગુરુદેવ છો અને તમે મને શીખવાડશો જ, એવા ભાવથી એ મૂર્તિમાંથી પ્રેરણા લઈને હું આ બધું બાણ વિદ્યા શીખું છું. હવે ગુરુને વિચાર આવ્યો કે હારું મેં તો ના પાડી અને મારા વગર આટલું શીખી ગયો, હવે જો એને આગળ વધવા દઈશ તો મારું બધું સુપડા સાફ થઈ જશે. એટલે પછી એને કહ્યું કે આજે તું મને ગુરુદક્ષિણામાં શું આપીશ? તો કે ગુરુ તમારે જે જોઈતું આપીશ. તારે કીધું તારા જમના હાથનો મને અંગૂઠો આપી દે અને આ અંગૂઠા ઉપર જ વિદ્યા હોય આખી બાણની. અને એને ત્યાં ત્યાં ચપ્પુથી કાપી અને ચાકુથી કાપીને અંગૂઠો ગુરુના ચરણોમાં અર્પિત કર્યો. એ ગુરુ પૂર્ણિમા ત્યારથી ચાલુ થઈ. ભગવાન વેદવ્યાસ આપણા પુરાણો ને ઉપપુરાણોના રચયિતા, 36 એને પુરાણો લખ્યા, 18 ઉપપુરાણો લખ્યા, એમાં મહાભારત બી આવી ગયું, રામાયણ પણ આવી ગયું અને શ્રીમદ ભાગવત ગીતા પણ આવી ગઈ. અને એની રચના ખાલી ભગવાન વેદવ્યાસ એકલાએ કરેલી અને એનો બર્થડે આ પૂર્ણિમાના દિવસે આવે છે. અષાઢ સુદ પૂનમના દિવસે, એટલે તે દિવસે વ્યાસ પૂર્ણિમા કહેવાય અથવા ગુરુ પૂર્ણિમા કહેવાય, અને પછી તે દિવસથી આ ગુરુની પૂર્ણિમા ઉજવાય છે. તો પેલાએ દ્રોણે તો અંગૂઠો માગી લીધો, સ્વામીજી કશું માગતા નથી. સ્વામીજી એટલું કહેશે કે તમે આવતા રહેજો, સ્વામીજી એટલું કહેશે મારા જીવનમાં આગ્રહ નથી, પણ તમે 2015ના પહેલી બીજી ત્રીજી જાન્યુઆરીના ફંક્શનમાં આવજો, હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું. સ્વામીજી એવું નથી કહેતા કે તમે પાટલા પાઉન્ડ આપો તો તમારું કલ્યાણ થશે, પણ સ્વામીજી એવું કહે છે કે બ્રહ્મવિહારી સ્વામી ગુરુપ્રસાદ સ્વામી જેવા પવિત્ર સંતો છે, જે બનેલા ગણેલા છે, જેને કોઈ વસ્તુની જરૂર નથી, અને છતાંય એ આપણી વચ્ચે ભીડો વેથીને દાખલો કરીને આપણી વચ્ચે આવે છે. તો એ નિસ્વાર્થ ભાવે સેવા કરનાર સંતોની સાથે તમે મિત્રતા વધારજો, જેને લઈને તમારા જીવનમાં સારું ઇન્સ્પિરેશન થશે. આજે જ એક બ્રિટન બોર્ન દીકરાએ પૂછ્યું એમ કે મારી પાસે નવા દીકરાઓ આવે, એને મારે કેવી રીતે સમજાવવું ને વાય શુડ આઈ કમ ટુ ધ સત્સંગ, વાય વન શુડ કમ ટુ ધ સત્સંગ, એને કેવી રીતે સમજાવવું. તેને કહી શકાય કે મેન ઇઝ ઓલવેઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ કંપની હી કીપ્સ. માણસ તેવો સંગ રાખે તેવો એનો રંગ થઈ શકે છે. આજે કેટલા બધા ડ્રગ્સ આ દુનિયાની અંદર વપરાય છે, એને ડ્રગ્સનું એડિક્શન કેટલું બધું છે. મિલિયનર બિલિયનરના દીકરા દીકરીઓ ડ્રગ્સ એડિક્ટેડ છે. એનું કારણ શું છે? સ્મોકિંગ તો કેટલા બધા કરતા હોય છે, પણ એ સ્મોક કરતા 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 એના ફેફસા ખલાસ થાય છે, એના બોડીમાં કેન્સર થાય છે, એની એને ખબર પડે છે. સિગરેટના પેકેટ પર લખેલું જ હોય છે કે એ ડેન્જરસ છે, એ ઇન્જરિયસ છે, એનાથી કેન્સર થઈ શકે છે. વાંચીએ તો છે, પણ આપણી તાકાત નથી કે એક વખત સ્મોકિંગથી એડિક્ટેડ થઈ ગયા પછી એને આપણે છોડી શકીએ, અને એ છોડવા માટે બી કોઈક શક્તિ જોઈએ. પણ આપણે એડિક્શન લાગેલું હોય તો છૂટી જાય, અને ના લાગેલું હોય તો કોઈ દિવસ ના લાગે, એવું ત્યારે જ થઈ શકે કે જો સારી કંપનીમાં આપણે રહેતા હોઈએ તો, સારા મિત્રોના સંગમાં રહેતા હોય તો. એટલે એક તો સારી કંપની મળે એના માટે સત્સંગમાં આવવું જોઈએ, બીજું સારું ઇનપુટ્સ મળે એટલા માટે સત્સંગમાં આવવું જોઈએ કે જેવી વ્યક્તિનું ઇનપુટ્સ હોય એવું વ્યક્તિનું થિંકિંગ હોય, અને જેવું વ્યક્તિનું થિંકિંગ હોય એવી એની એક્શન હોય. એટલે ઇનપુટ્સ પોઝિટિવ હોય તો થિંકિંગ પોઝિટિવ થાય, થિંકિંગ પોઝિટિવ થાય તો એક્શન પોઝિટિવ થાય. સિમ્પલ વાત છે, પણ એ ઇનપુટ્સ પોઝિટિવ લેવા માટે સારા મિત્રોના સંગમાં બેસવું પડે. ત્રીજી વસ્તુ, સત્સંગમાં શેના માટે આવવું જોઈએ કે આપણને સારું ઇન્સ્પિરેશન અને સારું ગાઈડન્સ આપણા એલ્ડર્સ તરફથી અને સંતો તરફથી મળે, જે આપણી પાસે ના હોય, અને એ ઇન્સ્પિરેશન આપણું સારું મળે એટલે આપણને ભણવાનું મન થાય. ચોથું, આપણે સત્સંગમાં શેના માટે આવવું જોઈએ કે આપણું સ્ટડીઝ, આપણું માઇન્ડ સ્ટડીઝ પર ફોકસ થાય. જેમ જેમ સત્સંગ કરતા જઈએ તેમ તેમ વ્યક્તિનું ડેસ્ટિનેશન ક્લિયર થાય, અને વ્યક્તિનું ડેસ્ટિનેશન ક્લિયર થાય તેમ તેમ એનો ટાઈમ જે છે વેસ્ટ થતો હોય એ બચી જાય. કોઈ પણ વ્યક્તિ સત્સંગ શરૂઆત કરે એટલે 10% માર્ક્સ તેમના વધે. પહેલાં બી 5 કલાક સ્ટડીઝ કરતો હોય, અને સત્સંગ કર્યા પછી પણ 5 કલાક સ્ટડી કરતો હોય તો પણ 10% માર્ક્સ નેચરલ વધે. કારણ, એની નેગેટિવ એક્ટિવિટી બંધ થઈ જાય, એનું નેગેટિવ માઇન્ડ ધીરે ધીરે પોઝિટિવ થઈ જાય, એને સારું ઇન્સ્પિરેશન મળતું થઈ જાય, જેને લઈને એને ખબર પડે કે મારો ટાઈમ હું ક્યાં વેસ્ટ કરું છું. પાંચમું, સભામાં આવવાથી ફાયદો એ થાય કે સભાની આજ્ઞા સાક્ષાત યોગીજી મહારાજે કરી હતી, અને યોગીજી મહારાજે આજ્ઞા કરી ત્યારે એમના આશીર્વાદ એવા છે કે જ્યાં બી યોગીજી મહારાજની આજ્ઞાથી સભા થતી હોય ત્યાં ભગવાન સ્વામિનારાયણ કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ કે હરિપ્રસાદ સ્વામી જેવા પુરુષો દિવ્ય સ્વરૂપે રહીને સભામાં હાજર રહેતા હોય. આપણને દેખાતું ના હોય, કદાચ આપણને દેખાતું ના હોય, પણ તમે જેમ જેમ સભા વિશ્વાસપૂર્વક ભરશો તો તમને ભગવાન એવી અનુભૂતિ કરાવશે કે ભગવાન દિવ્ય સ્વરૂપે હાજર છે. જેવી રીતે રામાયણ વંચાતું હોય ત્યાં હનુમાનજી કોઈને કોઈ સ્વરૂપે હાજર હોય એવું શાસ્ત્રનું વિધાન છે. હનુમાનજી એટલા બધા રામ ભક્ત છે. યોગીજી મહારાજના વખતમાં મોજીદળ ગામમાં સભા થતી હતી, એ સભાની અંદર ઠાકોરજી પધરાવ્યા હતા, યોગીજી મહારાજ ફિઝિકલી નહોતા આવ્યા, પણ 15-20 યુવકો હતા ને 15-20 વડીલો હતા, બધાની ભેગી સભા ચાલતી હતી. એમાં 10-15 યુવકોને એવું દર્શન થયું કે સાક્ષાત યોગીજી મહારાજ આવ્યા અને આસન ઉપર બિરાજ્યા. પછી સભા કથા વાર્તા થઈ ત્યાં સુધી યોગીજી મહારાજના દર્શનનું સુખ આવ્યું, પછી આરતી થઈ ગઈ. આરતી થઈ ગયા પછી પેલા વડીલો હતા ને એ લોકોએ પછી ગ્રામ્ય કથા વાર્તા ચાલુ કરી, કારણ કે આપણને ઘણી વાર કશું ખબર ના હોય ને તો બી શું કહેવાય ને, ગોસિપ્સ દુનિયાભરના ગપ્પા મારતા હોય કે નરેન્દ્ર મોદી આ કરવું જોઈએ અને અરુણ જેટલી આ ડિસિઝન લેવું જોઈએ, બજેટ આવું હોવું જોઈએ, જ્યાં મીડિયાવાળા સ્ટોરી બનાવી બનાવીને માથું પકવતા હોય છે. એમ આ બધા વડીલો આ જ વાતો કરવા માંડ્યા, ગ્રામ્ય કથા વાર્તા. એટલે યોગીજી મહારાજ જે દિવ્ય સ્વરૂપે વધાર્યા હતા એ બધા દીકરાઓએ જોયું કે બાપા ગંભીર મુખમુદ્રા કરીને સિરિયસ થઈને જતા રહ્યા. એ જતા રહ્યા એટલે ત્યારે બધાને યાદ આવ્યું કે યાર બાપા તો જતા રહ્યા. પછી એ લોકો રિસર્ચ કરીને અંદર અંદર ડિસ્કશન કર્યું તો ખબર પડી કે યોગીજી મહારાજ એટલા માટે ગયા કે આ લોકો બધી નેગેટિવ અને બધી આઉટ ઓફ સબ્જેક્ટ વાતો કરે છે. એટલે બધા યુવકોએ હાથ જોડીને 2-3 યુવકોએ કીધું વડીલોને કે દાદાઓ બાપુઓ સભા છે, તમે બીજી નેગેટિવ વાત ના કરશો, સાક્ષાત યોગીજી મહારાજ સભામાં આવ્યા હતા અને 1 કલાક સભામાં બેઠા, પણ આ બધી નેગેટિવ વાતો શરૂ થઈ એટલે વયા ગયા. એટલે પેલા ડોસાઓ બધા છોકરાઓને કે એ પૂછડું ધોતા તો આવડતું નથી, ચાલ મને સલાહ આપે છે, ઈગો પ્રોબ્લેમ થઈ ગયો. 3-4 જણા ચડી બેઠા તો બધા યુવકો એક ત્યાં આગળ 15 જણાએ કીધું અમે બધા યોગીજી મહારાજને જોયા છે, દિવ્ય સ્વરૂપે આવીને બેઠા હતા. તો કે તમને દેખાય ને અમને ના દેખાય, એવું કેવી રીતે બની શકે, ગપ્પા નહીં મારવાના. પેલા લોકો વડીલોએ નક્કી કરી નાખ્યું ચલો યોગીજી મહારાજ પાસે આવતીકાલ સવારે અમારા ખર્ચે તમને લઈ જઈએ છીએ અને યોગીજી મહારાજ પાસે સાચી વાત કરાવો કે તમે દિવ્ય સ્વરૂપે આવ્યા હતા કે નહોતા આવ્યા, ગપ્પા મારવાનું બંધ કરાવી દઈશ તમને. એમ કરીને એ લોકોએ ગાડી હાયર કરી અને બધા યુવકોને લીધા, વડીલો લીધા, મેટાડોર. એ જમાનામાં અડધ્યું આવતું તો અડધ્યું નહીં ખબર હોય, અડધ્યું એટલે શું, એમ મેટાડોર કાપેલી હોય પાછળ ખુલ્લું હોય, કેબિનમાં 2-3 જણા બેસે ને બાકી બધા પાછળ લાભ લે, જય સ્વામિનારાયણ, ફ્રી એર કન્ડિશનિંગ હોય ખુલ્લું. એ બધા 20-25 જણા સીધા ગોંડલ આવી ગયા. એટલે પૂછવા આવ્યા હતા યોગીજી મહારાજને કે કાલે સભાની અંદર તમે દિવ્ય સ્વરૂપે આવ્યા હતા કે નતા આવ્યા. બધા ગરમ હતા એકદમ. એ બધા ઉતર્યા અને જેવા ઉતર્યા ત્યારે યોગીજી મહારાજ ઠાકોરજીના દર્શન કરી નીચે આવતા એટલે સામે જ ભેગા થયા. પેલા બધા યોગીજી મહારાજને પગે લાગે છે અને પગે લાગીને તરત જ કંઈ પૂછવા જાય છે પેલા લોકો. એ પહેલા યોગીજી મહારાજ કે ગુરુ એક વાત સાંભળો. તો કે શું? તો કે શાસ્ત્રીજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી જ્યાં સભા ભરાતી હોય ત્યાં ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે હાજર રહેતા હોય અને જો ગ્રામ્ય કથા વાર્તાને બીજી આડીઓરી વાતો કરીએ ત્યાંથી શાસ્ત્રીજી મહારાજ જતા રહે છે. હવે પૂછવાનું રહ્યું, કહેવાનો મતલબ શું છે કે ગુરુ દ્રોણની મૂર્તિમાંથી ઇન્સ્પિરેશન લઈ અને એકલવ્ય આટલી બધી પાવરફુલ વિદ્યા કે જે કૂતરાના મોઢામાં બાણ વાગે અને ઘણા બધા બાણ એના મોઢામાં સેટ થઈ જાય અને કૂતરાના મોઢામાંથી લોહી ના નીકળે અને કૂતરું ભસતું બંધ થઈ જાય, એ પાવરફુલ આર્ટ એ ખાલી મૂર્તિ જે માટીની બનાવી હતી એની અંદરથી ઇન્સ્પિરેશન લઈને શીખેલો. જો એની અંદરથી આટલું ઇન્સ્પિરેશન મળતું હોય તો સ્વામીજી જેવા પુરુષની અંદરથી આપણને કેટલું ઇન્સ્પિરેશન મળે. આજે એવા હજારો દીકરાઓ છે જે સભામાં આવે ને એનું ડેસ્ટિનેશન ક્લિયર થઈ જતું હોય છે. આજે નહીં નહીં તોય 70-80 હજાર યુવકો વર્લ્ડ લેવલ પર છે કે જે ખાલી અઠવાડિયે સભા ભરે છે એના જીવનની અંદર હજારો પ્રકારના અનુભવો થયા છે. હું પરસાની વાત નથી કરતો, પણ 5 વાત કરી, એક સારા મિત્રોનો સંગ મળે, બીજું સારું ઇનપુટ્સ મળે, ત્રીજું ડેસ્ટિનેશનની ક્લેરિટી થાય, ચોથું સારું ઇન્સ્પિરેશન વડીલો અને સંતો તરફથી મળે, પાંચમો ભગવાન અને મોટા પુરુષ દિવ્યતાનો અનુભવ કરાવી એના આત્માને વિશે ભગવાનની નિષ્ઠા દ્રઢ કરાવી દે. ગુરુ પૂર્ણિમા એટલા માટે કરવાની. નિષ્ઠા દ્રઢ એટલે શું? નિષ્ઠા એટલે આપણા જીવનની અંદર ભગવાનનું બળ થાય. તો હું તમને પ્રશ્ન પૂછું, 100 જીતે કે 5 જીતે? 5 માણસ જીતે કે 100 માણસ જીતે? અરસપરસ લડે તો ઓબ્વિયસ આન્સર છે કે 100 જીતે. તો મહાભારતમાં કેમ ના થયું? મહાભારતમાં 100 જીતવા જોઈએ ને, તો 5 જીત્યા ને 100 હાર્યા. કારણ કે એ 5ની જોડે ભગવાન કૃષ્ણ હતા. ભગવાન કૃષ્ણનો સપોર્ટ હતો, ભગવાન કૃષ્ણની દિવ્યતા હતી, એટલે પેલા 5 જીતી ગયા અને 100 હાર્યા હતા. એમ આપણા જીવનની અંદર ભગવાન હશે. સ્વામીજી આપણી વચ્ચે પધારે છે, આપણે